તારીખ 26/2/1999 શ્રી સમયસર ગાથા 23, 24 અને 25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 352
પોતાના સ્વરૂપે નહીં એવા જળ પદાર્થોમાં અને બીજા મનુષ્યોમાં કુટુંબાદીમાં પોતાપણું કરે છે. કોઈ પદાર્થ જીવના થઈ શકતા નથી, થઈ શક્યા નથી, થઈ શકવાના પણ નથી એવું પરિણામ જાહેર છે, પ્રસિદ્ધ છે. છતાં પણ જીવ દુઃખી થતો થતો, આકુલિત થતો થતો જ્યાં સુધી અજ્ઞાન ભાવ ચાલુ હોય છે ત્યાં સુધી અન્ય પદાર્થો રહે પોતાના કરવા મથે છે, થતા નથી પણ મથા કરે છે. તેને ઉપદેશ આપ્યો છે કે એ જીવ તો એવું તને દુઃખી થવાનું કારણ છે એને તું છોડી દે. તને દુઃખી થવાનું કારણ તું પોતે જ ઉપાર્જન કરે છે એ કારણ તું છોડી દે. સર્વજ્ઞ ભગવાને આમ કહ્યું છે, જિનેશ્વર ભગવાને આમ કહ્યું છે એમ કરીને હવે વાત કરવી છે. આટલો વિષય ચાલી ગયો છે. હવે સર્વજ્ઞ ભગવાન કેવા છે એના એની વિશેષતાઓ બતાવીને વાત કરે છે. સર્વજ્ઞ ભગવાનના નામે વાત કરે છે પણ આચાર્યશ્રી અહીંયા સર્વજ્ઞ ભગવાનની વિશેષતાઓ પણ બતાવે છે કે જેમને સમય સમસ્ત સંદેહ વિપર્ય અને અનુધ્યાવસાય દૂર કરી દીધા છે. એટલે જેમના પરિણામમાં કોઈ જાતનો સંદેહ એટલે શંકા નથી, કેમ નથી કે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન હોય ત્યાં નિશંકતા પૂરેપૂરી હોય. સંદેહ એટલે શંકા, આમ હશે તો તેમ હશે તો એ વાત કેવળ જ્ઞાનીને રહેતી નથી. આપણે અજૈણા છીએ એટલે અનેક બાબતોને કલ્પના કરીએ કે અનુમાન કરીએ કે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આ કદાચ આમ હશે. અજાણ્યો માણસ હોય તો આ રસ્તો ક્યાં જતો હશે એને ખબર ન હોય. એક ચોકમાં 5-7 રસ્તા થતા હોય કેવો રસ્તો ક્યાં જાય છે અજાણ્યાને તો ખબર ન હોય. એવી રીતે આપણે અજાણ્યા છીએ એટલે આપણા ભવિષ્યની બાબતમાં, બીજાના ભવિષ્યની બાબતમાં, આપણા ભૂતકાળની બાબતમાં અનેક રીતે અજાણ્યા છીએ. અનેક રીતે આપણને શંકાવાળું જ્ઞાન પ્રવર્તે છે. અનુમાનથી આપણે કાંઈક વિચારીએ, કાંઈક કરીએ, એમાં અવળું પડે કાંઈ આપણે તો કાંઈ ખબર નથી શું થવાનું છે, ક્યારે શું થવાનું છે. એક સેકન્ડ પછી આમ જ થવાનું શું છે એને એવી જ કોઈને ખબર પડતી હોય તો આ જગતમાં એને કોઈ જીતી જ ન હોય, કોઈ ન જીતી શકે. 10:30 વાગે ફલાણા શેરના ભાવ આટલા થવાના છે કે ડોલરના ભાવ આટલા થવાના છે, પછી ઓછો વેપાર શું કરવા કહ્યું તને. એક પૈસાનો ફેર પડે, એક નવા પૈસાનો એક પોઈન્ટનો ફેર પડે તો અબજોનો ફેર પડે મોટો વેપાર કરે તો. કોઈને ખબર નથી, બધા શંકામાં જીવે છે એમ કેવું છે. અધૂરા જ્ઞાનવાળા, અલ્પ જ્ઞાનવાળા બધા જીવો અનુમાનથી શંકામાં જીવે છે. એક સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ જિનેન્દ્ર દેવ કેવળ જ્ઞાન હોવાથી એમને કોઈ સંદેહ નથી, કોઈ વિપર્ય નથી એટલે વિપર્યાસ નથી, વિપરીતતા નથી કોઈ પ્રકારની, જ્ઞાનની વિપરીતતા નથી કેવળ જ્ઞાન હોવાથી, ક્ષાયિક સમ્યક દર્શન હોવાથી શ્રદ્ધાની વિપરીતતા નથી, પરમ વિતરાગ ચારિત્ર હોવાથી આચરણની વિપરીતતા નથી. અનંત વીર્ય સ્વભાવમાંથી પ્રગટ્યું હોવાથી પુરુષાર્થની વિપરીતતા નથી. અનંત સુખ પ્રગટ થયું હોવાથી સુખની વિપરીતતા એવું દુઃખ નથી, એક અંશે પણ દુઃખ નથી. એમ બધા જ ગુણો એમને શુદ્ધ થઈ ગયા છે એટલે કોઈ પણ જાતની વિપરીતતા નથી. વિપર્ય એટલે વિપરીતતા, એમના પરિણામમાં ક્યાંય વિપરીતતા નથી. અને અનુધ્યવસાય એટલે એકમેકપણું કરવું, કોઈની સાથે ભેળસેળ કરીને કાંઈક કરવું, આગું પાછું કરવું, ફેરફાર કરવો, એ કાંઈ નથી. વિતરાગ થઈને પોતાના સ્વરૂપ શાંતિમાં બિરાજે છે. કેમ કે પદાર્થો બધા પોતાના ગુણધર્મ અનુસાર પરિણામે છે, એમાં ફેરફાર શું કરી શકાય? એમાં શું ફેરફાર કરી શકાય? આપણે એક ફળ લાવ્યા, એ પાકવા માંડે, જેમ જેમ સમય થાય તેમ પાકવા માંડે, કાચી કરી લાવી પાકે છે ને, તો પાકતી રોકવો જોઈએ. પાકતી રોકીએ કાંઈ સ્વભાવ પ્રમાણે જ પરિણામ બને. એને કાચી રાખવી હોય તો ભાઈ મને તો કાચી જ ભાવે છે, બટ આ કરીને કાચી રાખવી હંમેશા રાખીશ. ઝાડ ઉપરથી નીચે પડવાની તૈયારી થાય તો એનું કોઈ સોલ્યુશન નથી, પાછી લટકાડી દેવાય એને, કે હજી હજી જરાક મોટી થાય ને પછી નીચે ઉતારીએ. એ પાકીને ટ થઈને નીચે પડી એટલે નીચે પડી, પછી એને કોઈ લગાડી ન શકે. જેમ પરિપક્વ કાળે નીચે ઉપડે છે, એમ દરેક જીવની દરેક પરમાણુની અવસ્થા પરિપક્વ કાળે જ પાકીને જ બહાર આવે છે, ચાહે આપણને ગમે કે ચાહે આપણને ન ગમે. એની સાથે કોઈ સંબંધ નથી, કોઈના ગમવા ન ગમવા સાથે સંબંધ નથી. બધા જીવો પોતાના યોગ્ય સમયે વિકાર કે અવિકારપણે, શુદ્ધ કે અશુદ્ધપણે, પોતાના યોગ્યતા અનુસાર પરિણમે છે. જગત સુવ્યવસ્થિત ચાલે છે, અવ્યવસ્થિત ચાલતું નથી. જગત આપણી કલ્પના છે જ ને. કેવળ જ્ઞાનમાં એમ કહ્યું કે મહાવીર સ્વામી એના મહાપ્રયાણ પછી એટલે નિર્વાણ પછી પાંચમો વારો બેસી જશે. કેટલા દિવસ બાકી હતા? કંઈક 40 દિવસ કે 2.5 મહિના જેવું કંઈક બાકી હતું. ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે 4th વારનો છેડો ચાલતો હતો, એટલે એમના 3 શિષ્યો છે એ તો 5th વારમાં મોક્ષી ગયા. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી. જંબુ સ્વામી મથુરામાંથી ગયા. તો તમે કેવળ જ્ઞાનમાં જોયું કે હવે 4th વાર શરૂ થશે 21,000 વર્ષનો, 8th વારો શરૂ થશે 5th વારો શરૂ થશે, પછી 21,000 વર્ષે 6th વારો ચાલશે. એ બધું એ પ્રમાણે ચાલે છે ને. કેમ કે એમને ખબર પડી કે એમને બધા પદાર્થોના ગુણધર્મો એક સાથે જ્ઞાનમાં જણાઈ ગયા, સર્વજ્ઞ હતા એટલે. એટલે એમણે ફોરકાસ્ટ કરી દીધું ત્યાં હજી આ રીતે સમય બધો આવવાનો છે, હવે એમાં કોણ ફેરફાર કરે? અત્યારે કોઈ પણ તીર્થન કરતો નથી, કેવળ જ્ઞાની નથી, પણ કોઈ પણ સાધુ કોઈ ધર્માત્મા ગમે એટલો ધર્મ ફેલાવો કરવા માંગે, કેમ કે જીવો એની યોગ્યતાવાળા આવતા જ નથી, અહીંયા જન્મતા જ નથી. શું કરો તમે? કોણ કોઈ કરે શું એમાં? કોઈની યોગ્યતા કોઈ ફેરવી દે? તમારો ભાવ ખૂબ પ્રભાવનો છે, ખૂબ જૈન ધર્મની પ્રભાવના ખાલી. કોઈ એમ માણસ કે ભાઈ મારા આટલા અબજો રૂપિયા પ્રભાવનામાં હું આપી દઉં, કરો તમે પ્રભાવના, એટલે થઈ જાય ખરે? જીવો અડાલે કરો હું, તમે કાંઈ ન થાય. જે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું એ પ્રમાણે જ્ઞાનમાં, જ્ઞાનને આધીન નથી, પણ જ્ઞાનમાં ખોટો પડી ગયો. ભવિષ્યનો ફોટો પડી ગયો એમણે જાહેર કર્યો એટલે અવ્યવસ્થા કઈ થતી જ નથી, બધી સુવ્યવસ્થા ચાલે છે જગત આખી. આમ કેમ એ પ્રશ્ન કરવો અસ્થાને છે, એ પ્રશ્ન કરવો જ અસ્થાને છે. જે થાય છે તે થવા યોગ્ય થાય છે, નહીં થવા યોગ્ય કઈ થતું જ નથી. આપણે સ્વીકારીએ કે આપણે ન સ્વીકારીએ, સમજીને સ્વીકારીએ તો સમાધાન ને શાંતિ રહી. બિલકુલ નહીં, સમજણ વાળાને ફરિયાદ નો અવકાશ નથી. મુમુક્ષુ ને નહીં, મુમુક્ષુ તો બધા કહેવાય નામધારી છે. સમજણ વાળાને પ્રશ્ન નો અવકાશ નથી. જે ચાલે છે એ સૌ સોના કાળે પાક, સૌ જેનો જે કાળ પાકે છે એ પ્રમાણે બધું થયા કરે છે. અરે કઈ આકુલતા કરવાની જરૂર નથી, શાંતિથી તારામાં ઠરીને બેસી જાય. શાંત શાંત ભાવે તારા સ્વરૂપમાં સ્થિર થઈ જાય. અને ભગવાને એમ કર્યું ન કર્યું કે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા કે ન થઈ ગયા, તો એમને કઈ ભૂલ કરી છે? એ પોતે એમ જ ઉપદેશ આપે છે કે જો હું આ રીતે મારા સ્વરૂપમાં લીન છું, સ્થિર છું, તને પણ મારા સ્વરૂપથી એવો ઉપદેશ મળે છે તો તું ગ્રહણ કરે ને. એ સ્વરૂપમાં લીન થયા અને આમ કેમ એ બધું બંધ થઈ ગયું, એમનો વિવેક ને દાપણ છે કે ન્યાય સરસ ચાલે છે. બધું કોઈ કોઈને અન્યાય કરે એ ન્યાય સર ચાલે છે, એ બેસવું મુશ્કેલ પડશે. કોઈ કોઈને અન્યાય કરે છે એવું આપણને દેખાય છે ને, પણ કુદરત ન્યાય કરતી હોય છે ત્યાં. શું એને એ જ પ્રકારનો ઉદય એના પૂર્વકર્મ અનુસાર યોગ્ય છે. બોલો તો નિમિત્ત છે, જેને અન્યાય કરવાનો ઈરાદો હોય તો પણ કોઈ કરી ન શકે. જો કોઈના હાથમાં એવી રીતે કોઈનું બગાડવું સુધારવું હોય તો જગતની આ સ્થિતિ જ ન હતી. તીર્થંકર દેવ કે ઓછા સમર્થ નહોતા, તીર્થંકરોનું સામર્થ્ય તો જબરજસ્ત સામર્થ્ય. તો પહેલા તીર્થંકર વખતે દુનિયા સુધરી ગઈ વાત, પણ અનંતા તીર્થંકર થયા પછી હજી આ હાલત છે આ દુનિયાની. કેટલા થઈ ગયા અત્યાર સુધીમાં? અનંત આવી અનંતી 24 થી તો ભરત ક્ષેત્રમાં ગઈ, મહાવિદ્યમાં ગયા અનંતા એ બીજા, કેમ કે ત્યાં તો કન્ટિન્યુ જ હોય છે, અહીંયા તો ગાળો જ પડે છે વચ્ચે. ત્યાં એક દિવસ એવો નથી કે 20 તીર્થંકર ઓછામાં ઓછા ન હોય, 20 ઓછામાં ઓછા 10 પૂર્વ વિદ્યમાન, 10 પશ્ચિમ વિદ્યમાન, 20 ઓછામાં ઓછા હોય અને વધીને 160 હોય ત્યાં એક સાથે. અહીં તો એક તીર્થંકર નિર્માણ પધારે, પછી અમુક કાળ ખાલી જાય, પાછું ડમ્પિંગ આવે, ધર્મના બધો ધર્મનો જરાક નબળો પડે, વળી પાછા બીજા તીર્થંકરનો ઉદય થાય, એટલે વળી જોરદાર પાછો ધર્મ પ્રચાર થાય. અહીંયા એવી ચડ ઉતર ચાલે છે, કેમ કે અહીંયા સર્પિણી કાળ ચાલે છે, અવસર્પિણી અને ઉત્સર્પિણી. સર્પિણી એટલા માટે કે તો કે સર્પ સીધો ન હાલે કોઈ દી, આમ જ હાલે, સરસડા સીધો ન હાલે, ગમે એટલો ફાસ્ટ ચાલે ને તો આમ થતો સર્પ એની રીતે ચાલે. સેમ આ કાળ અહીંયા ભરત ક્ષેત્ર માં કાળ અવસર્પણી હોય કે ઉત્સર્પણી હોય સીધો હાલે જ નહીં. તીર્થંકર નો જન્મ થાય ત્યારથી ધર્મ પ્રભાવના વધતી જાય અને બહુ સારી રીતે વધે. ધોધ વાર ધર્મ પ્રભાવ ઉપદેશ ચાલે ને પાછા જેવા નિર્વાણ પધારે એટલે વળી પાછી ધર્મની અવનતિ થાય. પાછા નવા તીર્થંકર આવે ત્યારે ઉન્નતિ થાય એમને ચાલ્યા કરે છે. ત્યાં એવું નથી, ત્યાં એક ધારા ચોથા આરા જેવું છે, ખૂબ જ એક જ ધારું ચાલે. ત્યાં કોઈ બીજો સંપ્રદાય નથી, તેમ જૈન સંપ્રદાયના ફાટાય નથી, ત્યાં કાંઈ નથી, એક જ ધારું ચાલે છે. બીજી કાંઈ ગડબડ જ નથી ત્યાં ચાલતી, કેમ કે પ્રભાવક પુરુષો ત્યાં સદાય વિદ્યમાન હોય છે. બીજું ત્યાં ચાલતું નથી. આ તો સંપ્રદાયો સેંકડો ચાલે છે અને જૈન સંપ્રદાયમાં તે ફાટાના ને ગચ્છના ને મતના પાર નથી. ત્યાં એવું નથી
ચાલતું.
બહુ ખરાબ બેડો સંસ્કાર નથી કરતા. પૂંછડું પાતળું 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 થતું જાય સર્પનો એવી રીતે અને હું લીધે બહુ ખરાબ, ઘણો ખરાબ ચાલે. કેમ કે જૈની જૈન ધર્મ કે નિંદક હુંડાવ સર્પીડી જોરા એ કવિ થઈ ગયા દોલતરામજી. જૈન થઈને જૈન ધર્મનો વિરોધ કરનારા નીકળે જૈનમાં જૈનમાં. જૈની જૈન શાસ્ત્ર કે નિંદક હુંડાવ સર્પીની જોડા અને જૈની જૈન પ્રતિમા કે નિંદક હુંડાવ સર્પીની જોડા. દેવગુરુ શાસ્ત્ર ત્રણોનો વિરોધ જૈન પોતે કરે તેવો આ ખરાબ કાળ છે. બીજા તો કરે એમાં નવાઈ નથી કાંઈ. એ તો બિચારાને ખબર નથી કે જૈન ધર્મ એટલે શું છે. તો કે જન્મ એટલે બધાને ખબર છે એવું કાંઈ નથી. આ તો બહુ ગુપ્ત રહસ્ય છે આખું. પણ નામે તો જૈન ખરા ને, બીજે તો ન જતા હોય ને તોય તો એ વિરોધ કરે, અંદર રહીને વિરોધ કરે. અંદર અંદર ઝઘડા વિરોધ ચાલે એવો ખરાબ કાળ છે. જાની જ્ઞાની ચૂપ રહીએ શું કહે છે. જૈની જૈન ધર્મ કે નિંદક હુંડાવ સર્પીની જોરા નાની જાની ચૂપ રહીએ જગમે જીના થોડા. જીવું કેટલું અમારે તો ઝઘડાનું તોફાન કરવું જ છે. આપણે જીવવું થોડું, આપણી પાસે સમય થોડો, આપણે નથી કરવું બરોબર. આપણું આયુષ થોડું છે, અનિશ્ચિત છે, અલ્પ છે અને આત્મકલ્યાણ કરવાનો મોકો છે. આપણું કરીને આવતા થઈ જાય, દુનિયામાં જ ચાલવાની છે અને એ સર્વજ્ઞાના જ્ઞાન અનુસાર વ્યવસ્થિત જ ચાલવાની છે. પછી આપણે માથાકૂટમાં ઉતરવાની જરૂર હું આમ કેમ ને તેમ કેમ.
તો ભાઈશ્રી આવું જાણીએ સાંભળીએ તો એ પણ દુઃખનું કારણ ન બનવું જોઈએ એમ.
જો ધર્મરાગ હોય ત્યાં સુધી ધર્મ દ્વેષાવ્યા વગર રહે નહીં. તમને ધર્મરાગ હોય તો ધર્મ દ્વેષ આવ્યા વગર. રાગ છે ને એ એક સિક્કાની બે બાજુ છે અને બીજી સિક્કા બીજી બાજુ દ્વેષ ઊભો છે. પછી જે પ્રકારનો હોય એ પ્રકારનો ગયું ભાવે ને કડવું બિલકુલ ન ભાવે. કેમ કે સામે સામું છે, ધોળું ગમે ને કાળું ન ગમે. સામે સામું હોય ને એ પરસ્પર વિરોધી છે. એમ તમને ધર્મ પ્રત્યે શુભરાગની લાગણી હોય શુભ રાગ છે એટલે એને પ્રશસ્ત રાગ કહે છે. એને પ્રશસ્ત દ્વેષ આવ્યા વગર ન હોય. પ્રશસ્ત દ્વેષ એટલે શું કે કોઈ જીવો ધર્મ વિરુદ્ધતા કરતા હોય તો એના પ્રત્યે તમને દ્વેષ થાય. આવું કરે છે, ખોટું કરે છે, આવું ન કરવું એવું થયા વગર રહીએ નહીં. વિતરાગ ભાવે રહે શું થવું જોઈએ. વિતરાગ ભાવે રહેવું જોઈએ. સર્વજ્ઞને ખબર નથી ચેતર ધર્મ વિરોધી જીવો ઉત્પન્ન થાય તો થાય પાંચ મારામાં કોણથી છોડીને ક્યાંક કોઈને સલાહ દેવા જાય છે, વાત કરવા જાય છે, ઠપકો દેવા જાય છે. એ પદ્માસન માર્યું માર્યું તો એ કોણથી છૂટા નહીં કોઈ દિવસ સાબી અનંત કાળ. શુક્ર ધ્યાનમાં બિરાજમાન થઈ ગયા બધું. આખું જગત એવો જ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ સાથે જણાઈ જાય છે, ત્રિકાળ જ્ઞાની છે. બધા જગતના કહેવાતા અનિષ્ટો ને કહેવાતા ઈષ્ટો બધા એક સાથે જણાય છે. હાથે નારકી એક સાથે જણાય છે, સ્વર્ગો એક સાથે જણાય છે, તિર્યંતર નિગોથી માંડીને બધા જીવો એક સાથે જણાય છે, બધા ભૂતગળો એક સાથે જણાય છે, અનંત આકાશ એક સાથે જણાય છે. શક્તિ અનંત છે પણ વિતરાગ ભાવ છે એટલે, નહીતર વિતરાગ ભાવ ન હોય તો રાગથી નાનાવરણ કર્મ બંધાય. નાનાવરણી કર્મ, જ્ઞાનને આવરણ એવું કર્મ રાગને લઈને બંધાય છે. પછી ચાહે પ્રશસ્ત રાગ હોય કે અપ્રશસ્ત રાગ હોય, સંસારનો રાગ હોય કે ધર્મ રાગ હોય, જ્ઞાનને બસ તેની યોગ્યતા અનુસાર આવે. દરેક જીવને કઈ એક સરખું તો આવે નહીં પરિણામ, પણ એટલો રાગ જેવો છે કે બીજા ગુણને તપાસ કરવી છે. એકલો રાગ જ જોવાનો આપણે, રાગ ચારિત્ર ગુણને પડી જાય છે. મુમુક્ષુને દેવ ગુરુ ધર્મ શાસ્ત્ર પ્રત્યે શુભ રાગ આવે, જ્ઞાનીને પણ આવે, મુમુક્ષુને પણ આવે. જ્ઞાનનું આવરણ આવે પણ એનો મોહ ઘટે. શું ઘટે? મોહ ઘટે. તો એ કામ થયું કે ન થયું? એક ગુણમાં અવળું થયું તો બીજા ગુણમાં અવળું
થયું.
જ્ઞાનાવરણ આવ્યું, મોહને આવરણ ન આવ્યું, જ્ઞાનને આવરણ આવ્યું. જ્ઞાન ઓછું હોય વધારે હોય ને યાર બહુ મતલબ નથી, કાંઈ મોહ વધારે હોય તો વાંધો છે. પ્રયોજન જ્ઞાનનું નથી, જ્ઞાનને લઈને સુખ દુઃખ નથી. જાણો ન જાણો એથી સુખ દુઃખ નથી, મોહથી સુખ દુઃખ છે. છાપામાં મરણ નોંધ વાંચીએ છીએ રોજ, આપણે નજર ફેરવી જઈએ ને કેમ કે કોઈ સગું સંબંધી હોય રહી ન જાય, આપણે સાદડીમાં જવાનું, ટેલિફોન લાગ્યો હોય ન લાગ્યો હોય. કેટલા એકારે જોઈ લે માછીજી પથાળા વાંચીને મૂકી દઈએ, હે એવું ખબર પડે કે જૈન મરણ. જૈનમાં આપણે એરિયામાં કે ઝાલાવાડ મરણ કે ઉત્તર ગુજરાત, ઉત્તર ગુજરાતનું મરણ એટલે એ તરત જોઈ લે જરા કેવું કયું ગામ છે. આ ગામમાં આપણે કોઈ સંબંધી નથી, મૂકો બરાબર. શું બતાવે છે કે તમારો જ્યાં સંબંધ છે ત્યાં તમારો મોહ છે, મોહ છે ત્યાં તમને સુખ દુઃખ છે. બાકીનું તમે જાણો તો તમને સુખે નથી ને દુઃખે નથી, ઉપેક્ષા ભાવ છે તમારા. જો જાણવાથી દુઃખ થતું હોય તો મરણ નોંધની કોલમ વાંચે ત્યારે બધા રોતા જ હોય, એવું કઈ નથી. પણ ખબર પડે કે મારું પોતાનું પોતાનું રાખમાં શું આવવાના, એ મોહને લઈને આવવાના. પહેલું ધ્યાન કોનું રાખવાનું? મોહનું. રાગ કેટલો થયો એ નથી જોવાનો, મોહ કેટલો થયો એ જોવાનો છે. મોહ પૂર્વક રાગ થાય વધારે ખરાબ છે, તો એમાં રાગ રસ તીવ્ર હશે. મોહ વગર રાગ હશે તો એમાં રાગ રસ નહીં હોય. એમ રાગને જોવો હોય તો એના રસના ફેક્ટર સાથે જોવો પડે, રાગને જોવો હોય તો રાગ પાછળના અભિપ્રાયને તપાસવો પડે. એમ આ બધું ઊંડું ઊંડું જવું પડે એવું છે. એટલું આપણે એમ કહીએ કે મુમુક્ષુને રાગ થયો એમ ન જોવાય, અને રાગ થયો ત્યારે રસ કેટલો હતો, એનો અભિપ્રાય શું હતો, એ બધું તપાસવું પડે તો એનું નિદાન સાચું થાય. નહીંતર આપણે ઉપર ઉપરથી ખોટું નિદાન કરીએ. આપણા માટે સારી વાત છે. સ્પષ્ટતા કરે તો સારી વાત છે, પણ કોઈ કલ્પના કરે એની ચિંતા બહુ કરવી નહીં. કેટલાકની કલ્પનાઓની આપણે ચિંતા કરશું. આપણે સરળતાથી કેવું ભાઈ, મારી પરિસ્થિતિ આમ છે, કોઈને બીજી વિચાર આવે તો કલ્પના લાગશે, બસ આપણે સરળતાથી આપણી જે વાત કરવી એ કરી દઈએ. અને કોઈ વાર એવું છે કે આપણા વિશે આપણી ભૂલ પણ હોય, આપણા આપણે આપણને અમુક રીતે સમજતા હોઈએ, એમ આપણી ભૂલ ન હોય, હોય કે ન હોય, એમ પણ હોય. એટલે કોઈ વાતની પકડ કરવાની જરૂર નહીં. ધ્યાન રાખવું હોય તો એક જ ધ્યાન રાખવું કે મારું આત્મકલ્યાણ કેવી રીતે થાય, એની રીત શું, જેણે આત્મકલ્યાણ કર્યું છે એ કઈ રીતે કરી ગયા, એ રીતે હું ચાલુ છું કે નહીં, આટલું ધ્યાન રાખવું. બાકી કોઈનું ધ્યાન રાખવા જેવું નથી, કેમ કે આજે તમારા પાડોશી તમારા વખાણ કરે, કાલ નિંદા કરે, પાછા પંડી વખાણ કરે, કેટલું ધ્યાન રાખશો તમે? પરિણામ તો બધાને બદલતા જાય છે, કોઈના પરિણામનું ધ્યાન રાખીને ક્યાં સુધી પકડી રાખી શકીએ? એની ચિંતા કરવી શું કામને? કાંઈ નહીં, જેને જેમ સમજવું એમ સમજો, માનવું એમ માનવો. હું મારા આત્મકલ્યાણના રસ્તે હાલ્યો જાઉં છું, મારા એક જ કામ છે, મારે બીજું કોઈ કામ નથી, એવી રીતે નિર્ણય કરી નાખો, પછી આકુલતા નહીં થાય. નહીતર કોઈ શું વિચારે છે એમાં લક્ષ્ય આકુલતા ઘણી થશે. કેમ કે વિચારનારનું ઠેકાણું નથી ને આપણું ઠેકાણું નથી, બેમાંથી કોઈના પરિણામનું ઠેકાણું નથી, એટલે આકુલતા બહુ વધી જાય. એવું કાંઈ નહીં જોવું, જેને કલ્પના કરવી હોય તો કરે, ન કરવી હોય તો કરે, જેને જે કરવું હોય કરે. આપણે આપણા વિચારને આધીન કોઈના પરિણામ નથી, ને તમે સાચું બતાવો એટલે સ્વીકારી લઈએ એવું કોઈ જરૂરી નથી કે આપણે સાચી વાત હોય તો બધા સ્વીકારી લઈએ, નહીં માને. તમે તમારું તમને સાચું લાગતું હોય, તમને નથી લાગતું એમ કે શું કરવા માંગે? સમાજ પ્રતિબંધ સમાજ સામે નહીં જોવાનું, સમાજ સામે નહીં જોવાનું. દ્વારકા સ્વર્ગી, દ્વારકા સ્વર્ગી શ્રી કૃષ્ણ ભગવાનની હયાતીમાં, હયાતીમાં જૈન મંદિરો હતા એ બધા બની કોલસા થઈ ગયા, પ્રતિમાના કોલસા થઈ ગયા, મંદિરોના કોલસા થઈ ગયા. શું કરી શકે? સર્વજ્ઞના જ્ઞાનમાં તો બધું આવ્યું, તો પહેલેથી આવી ગયું. તો એમના ભગવાન એમના કઝિન હતા, એ તીર્થંકર થઈ ગયા, સર્વજ્ઞ હતા, એમણે પહેલેથી ફોરકાસ્ટ કર્યું હતું કે દાદ દ્વારકા હળકશે, શ્રી કૃષ્ણને જરાકુમાર મારશે, બધું બહાર આવી ગયું હતું. ત્યાં ફેરફાર કરી છે, સમર્થ તો બહુ હતા, પોતે ઓછા સમર્થ નહોતા. એ ત્રણ ખંડના ધણી હતા, વાસુદેવ પુરુષ હતા, કાંઈ ન કરી શક્યા. કોઈને ક્યાં જોવાનું રહ્યું? તીર્થંકરની કોઈ નિંદા કરે એમને કેમ કઈ થતું નથી? હું તો સર્વજ્ઞ છું, હું તો પૂર્ણ શુદ્ધ છું, મારા માટે કેમ આમ કે છે? ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર છે, ત્યારે કાળ હારો હતો, આટલો બધો ખરાબ ન હતો, દિવસે દિવસે ઉતરતું જાય છે, અવસર પીણી છે ને. એટલે એ વખતે તો સારામાં સારો કાળ હતો, સતયુગનો પ્રારંભ, પ્રથારાનો પ્રારંભ, તોય તે સમોસરણની બહાર અંદર ન ચાલે કોઈનો. સમોસરણની બહાર મહાવીર સ્વામીનો જીવ એમના દીકરાને દીકરા થયા પછી એમની વિરુદ્ધ કરતા હતા, બહુ વિરોધ કર્યો છે, જબરજસ્ત વિરોધ કરેલો. ચાલો દઈએ. તીર્થંકર ભગવાન સમસરણ માંથી ઉભા થઈને એમ નથી કહેતા કે તમારા દીકરા દીકરો છે, મારો તારો ન બોલાય દાદા, કે મારો દાદો આમ છે, મારો દાદો આમ છે, કે તો ગમે એમ કે બધું જ્ઞાનમાં પહેલેથી એમને ખબર છે કે આનું આનું ફળ શું મળશે, નરકમાં જશે, ફલાણું થશે, ઢીંગણું થશે, બધી ખબર છે. અને પાછા 24માં તીર્થંકર થશે એ એમને ખબર છે. પહેલા તીર્થંકરને ખબર છે 24માં કોણ થશે ને અત્યારે શું કરે છે, બધી ખબર છે. પણ વિતરાગ છે એટલે એમને કાંઈ રાગદ્વેષ નથી, એનું નામ વિતરાગ છે. વિતરાગ થવાના છે, જ્ઞાન તો વિતરાગ થાય એટલે આપોઆપ પૂરેપૂરું ખુલી જાય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. રાગ કરો ત્યાં સુધી અવરાય, રાગ છોડો એટલે જ્ઞાન ખૂબ મુક્ત થતું જાય, છૂટું ખુલ્લું ખુલતું જાય, ખીલતું જાય. સીધો એનો સાયન્સ જ એમ છે, એ પ્રકારનો જ્ઞાન ગુણનું વિજ્ઞાન જ એવું છે. શુભરાગ કરીએ એટલે જ્ઞાન અવરાય તો આપણે શુભરાગ હવે ન કરવો એમ નથી. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરશો તો આપણું જ્ઞાન અવરાશે એમ ન કહેવાય, મોહ ઘટશે, કેમ કે સમર્પણનું સ્થાન છે. તમે સમર્પણ ક્યારે કરો? મોહ ઘટે ત્યારે તો જ સમર્પણ કરો, એ મોહ છોડવાનું સ્થાન છે. તો ભક્તિ દ્વારા મોહ છૂટે છે, મોહ છૂટે છે તો દર્શન મોહ ઘટે છે, એટલો કષાય રસ ઘટે છે, રાગરસ પણ ઘટે છે. અને એને નિમિત્તે પાછું જ્ઞાન નિર્મળ થાય છે. મોહ ઘટે છે એના નિમિત્તે જ્ઞાન નિર્મળ થાય છે. ઉઘાડમાં ભલે આવરણ આવે, અંદરથી નિર્મળતા આવે. આવરણ જુદી વસ્તુ છે, નિર્મળતા જુદી વસ્તુ છે. આ તો બહુ વિજ્ઞાન બેંક જાતનું છે. આમાં નવ તત્વ ના નામ યાદ નતા રહેતા. અને ભાવલિંગી મુનિ હતા, સ્વરૂપ ગ્રહણ શક્તિ એટલી બધી પાવરફુલ હતી. કેવળ જ્ઞાન લઈને અત્યારે સિદ્ધાલી માં બિરાજે છે. 12મા ગુણ સ્થાન સુધી જ્ઞાન નો ઉઘાડ થયો જ નહીં. અંદરની નિર્મળતા વધતી ગઈ, અંદરની નિર્મળતા શું કામ કરે? મોહને તોડે. જ્ઞાનની નિર્મળતા શું કામ કરે? મોહને તોડે. મોહ ઘટતો જાય તો શું થાય? જ્ઞાનની નિર્મળતા વધતી જાય. એ નિર્મળતા નિર્મળ નિર્મળ વધતું વધતું તો પૂર્ણ નિર્મળ થયું તો ઉઘાડ ફાટે ને કેવળ જ્ઞાન થઈ ગયું. તે કારણે 12મા ગુણ સ્થાન સુધી ઉઘાડ વધ્યો જ નહીં, 13મા ગુણ સ્થાને કેવળ જ્ઞાન થયું. ઉગાડા કઈ મતલબ જ નથી. અંતરજ્ઞાન છે એ અંતરંગ તત્વો ને પકડે છે, સ્વરૂપ છે એ અંતઃ તત્વ છે. આત્મા જે પરમાત્મા સ્વરૂપે છે એ અંતઃ તત્વ છે. એને જે જ્ઞાન જાણે અને ઉઘાડની જરૂર નથી. સંઘની પંચેન્દ્રિય હોય, ચકલું ડેટકું, એને આત્મજ્ઞાન થાય એને ક્યાં ઉઘાડશે? ચકલા ડેટકાને શું ઉઘાડશે? એને શાસ્ત્ર જ્ઞાન છે, એને નવ તત્વ આવડે છે, તો એને તો કાંઈ બોલતાય નથી આવડતું, કહેતાય નથી આવડતું. પણ જ્ઞાનની નિર્મળતા એવું છે કે સ્વરૂપ ગ્રહણ કરે છે. એનું સમ્યક દર્શન અને સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ પરમાત્માનું સમ્યક દર્શન એક સરખા, કેટલા એક સરખા છે. સમ્યક દર્શનની અપેક્ષા એ બે સરખા છે. શરીર ચકલાનું છે, દેશકાનું છે, આત્મા નથી. એવા ઉગાડાર કાંઈ મતલબ નથી. એટલે એવો અનધ્યવસાય છે એ પણ ભગવાનને નથી. સંદેહ નથી, વિપ્રયાસ નથી, અનધ્યાસ નથી, દૂર કરી દીધા એટલે નાશ કર્યા છે. અને જે વિશ્વને પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે, આખા જગતને જાણવા માટે, પ્રકાશવા માટે જ્ઞાન જ્યોતિ છે. કેવળ જ્ઞાનની જ્યોતિ અદ્વિતીય, એટલે જેની બરાબરી કોઈ ન કરી શકે, જેની સરખામણી કોઈ ન કરી શકે, બીજું એવું જ્ઞાન હોય નહીં. કોઈ અદ્વિતીય કોઈનું જ્ઞાન એવું ન હોય. બીજા સર્વજ્ઞાની વાત જુદી છે, બીજા કોઈનું જ્ઞાન એવું ન હોય જગતમાં. એવા સર્વજ્ઞ જ્ઞાન થી સ્ફુટ એટલે સ્પષ્ટ પ્રગટ કરવામાં આવ્યું છે. શું કે જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવ દ્રવ્ય તે કેવી રીતે પૂતગલ દ્રવ્ય થઈ ગયું કે તું આ પૂતગલ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે, એવા સર્વજ્ઞએ એમ પ્રગટ કર્યું કે તું તો નિત્ય ઉપયોગ સ્વરૂપે જીવ છો. તું કેવી રીતે એમ કહેશ કે આ શરીર મારું, આ પૈસા મારા, આ બધું મારું, આ બધું સંયોગ છે, બધા મારું મકાન મારું, ફલાણું મારું, આ બધું મારું, કેવી રીતે કહેશ? તું તો ઉપયોગ સ્વરૂપે જીવ છો, તું ફૂટબોલ થયો નથી, જળ થયો નથી, તું કેવી રીતે કહે છો અને કેવી રીતે અનુભવ કરે છે? એમ કે છે એટલે અનુભવ કરે છે. અહીંયા કંઈક થાય તો આને અહીંયા કંઈક થવા માંડે છે, એવો અનુભવ કરે છે, પોતાપણાનો અનુભવ કરે છે. સર્વજ્ઞ પરમાત્મા એ તારું સ્વરૂપ આવું જોયું છે કે તું નિત્ય ઉપયોગ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે જીવ દ્રવ્ય છો. તો કેવી રીતે પૂતગલ દ્રવ્ય તારું થઈ ગયું એમ પૂછે છે ભગવાન. તારું ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. આ ભૂલ ને લઈને તું સંસારમાં પરિભ્રમણ કરે છે, બીજું કઈ નથી. તારી ભૂલ એ કે પરને પોતાના માનવા, બસ આ એક જ મોટી ભૂલ છે. જે પોતાનું નથી અને પોતાનું માને છે એની મોટામાં મોટી ભૂલ છે. ભૂલ જ નહીં, પોતાને ભૂલીને બીજાને પોતાના માને છે, પોતાનું સ્વરૂપને ભૂલીને માને છે. અભિપ્રાયની, માન્યતાની, જાણવાની અને આચરણની, બુદ્ધિ ભૂલને, પુરુષાર્થની, પછી આ ભૂલ થાય એટલે બધા ગુણમાં ભૂલ જ કરે. કૃષ્ણ ચારિત્ર ને પુરુષાર્થ બધામાં ભૂલ છે, એક એક ગુણ બરાબર કામ કરવાનું છે, એના ફળ સ્વરૂપે દુઃખી છે, સુખ ગુણ ઉલટો પરિણમે છે. એ ભૂલને કારણે સુખ ગુણ છે એ દુઃખ રૂપે પરિણમે છે, સુખની વિપરીત પર્યાય છે દુઃખ. દુઃખ બીજું કાંઈ નથી, સુખ ગુણની વિપરીત પર્યાય. શું કરવા વિપરીત છે? કે જ્ઞાન ખોટું, શ્રદ્ધા ખોટી, આચરણ ખોટું, પુરુષાર્થ ખોટો, બધું ઊંધું, એનું ફળ દુઃખ. કોઈ જીવને દુઃખ જોતું નથી, પણ દુઃખ કેવી રીતે મટે, સુખ કેવી રીતે થાય ખબર નથી. એટલે દુઃખ મટવાનો પ્રસંગ આવતો નથી, અવસર આવતો નથી. એમ છે કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગળ રૂપ થાય, જીવ મટીને પૂતગળ જળ થાય કોઈ પણ પ્રકારે, અને પૂતગળ દ્રવ્ય મટીને જીવ રૂપ થાય, તો મારું આ પૂતગળ દ્રવ્ય એવો અનુભવ ખરેખર વ્યાજબી છે. તો આ જળ પરમાણુ મારા એમ કે એવું વ્યાજબી છે, નહીતર બિલકુલ વ્યાજબી નથી. પૂતગળ દ્રવ્યમ ઇતિ અનુભૂત મમેદમ પૂતગળ દ્રવ્યમ ઇતિ અનુભૂતિ કિલ ઘટે, તો ઘટે ઘટારત છે, ઘટે જ શબ્દ વાય બ્રશ, તો તારી વાત સાચી ઘટે છે, નહીતર ખોટી વાત છે. દ્રષ્ટાંત આપ્યો છે મીઠાનું પાણી, મીઠું ઓગળીને ખારું પાણી થાય, ખારું પાણી જામીને મીઠું થાય. એ મીઠાનું પાણી થાય છે એમ શરીર જીવ થાય છે, શરીર ઓગળીને જીવ થાય, જીવ ઓગળીને શરીર થાય છે કે ન થાય એમ કે છે. એવો દ્રષ્ટાંત આપ્યો છે મીઠાનું પાણી. એ દ્રષ્ટાંતથી કહેવા સ્પષ્ટ કરવામાં આવે છે કે જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું મીઠું લવણ પાણીરૂપ થતું દેખાય છે, પગળીને ખારું પાણી થઈ જાય. અને દ્રવ્યત્વ પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે, અને ખારું પાણી મીઠું થતું પણ દેખાય છે, એટલે ગાંગડા થતા દેખાય છે. કારણ કે ખારાપણું અને દ્રવ્યપણાને સાથે રહેવામાં અવિરોધ છે. ખારોપણું મીઠામાં પણ રહીએ અને પાણીમાં એ રહીએ, તો એની અવસ્થા જ ફેર છે. એક પ્રવાહી અને એક ઘન અવસ્થા છે. ખારાપણું તો બંનેમાં સરખું જ છે, એટલે એમાં કાંઈ બાધા નથી. તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય છે, જ્ઞાન લક્ષણ વાળું જીવ દ્રવ્ય છે. જાણવું 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 સતત જાણવું ચાલુ જ રહે છે. કોઈનું બંધ કરાતું નથી, બંધ કરી શકાતો નથી, બંધ થઈ શકતું નથી, કેમ કે સ્વભાવ છે. સ્વભાવની પ્રવૃત્તિ બંધ ન થઈ શકે, વિભાવ અને વિકારની પ્રવૃત્તિ બંધ થઈ શકે. શરીરનો સ્વભાવ હું હાર્ટ ચાલુ રહેવું, લોહીનું પરિભ્રમણ ચાલુ રહેવું, નાળના ધબકારા ચાલુ રહેવા, શ્વાસોશ્વાસ ચાલુ રહેવા, કેમ કે પ્રાણ છે એના. એમાં કોઈ થાક લાગે છે? કોઈ હું તો આખો દિવસ શ્વાસ લઈ લઈને થાકી ગયા, એમ કોઈ કહે છે? શ્વાસ બંધ થાય તો થાકી જાય. હાર્ટ કોન્સ્ટન્ટ કામ કરે છે, થાકે છે, બંધ થાય તો ઉપાધિ થાય. બ્લડ સર્ક્યુલેશન એક ધારું ચાલે છે, નાર ચાલે છે, અટકે તો વાંધો પડે. પણ તમે હુતા હુતા થાકી જાઓ, બેઠા બેઠા થાકી જાઓ, હાલતા હાલતા થાકી જાઓ, થાકી જાઓ કે ન થાકી જાઓ, વિચાર્યું ન એવું બધું છે. આ બધું એમ તમે રાગ કરતા કરતા થાકી જાઓ, શાસ્ત્ર વાંચતા વાંચતા થાકી જાઓ, ભક્તિ કરતા કરતા થાકી જાઓ, કેમ કે રાગ છે, વિભાવ છે. પણ જ્ઞાન કરતા કરતા ન થાકી જાઓ ક્યારે. તમે એમ કીધું ક્યારેક હું જાણવા જાણતા જાણતા થાકી ગયો. એ પ્રોવિઝન સ્ટોરમાં હજારો આઈટમ હોય છે, કેટલી 5-10 હજાર આઈટમ હોય છે. તો કોઈ વેપારી એમ કીધું કે આટલી બધી આઈટમનો વેપાર કરે તો જ્ઞાનમાં થાક લાગે, આનો ભાવ યાદ નહીં રહે, આ ચીજ વસ્તુના નામ યાદ નહીં રહે, હે એમ કહું છે. કોઈ આ સામે ચીજ આવી પણ હું નામ ભૂલી ગયો છું એમ કહે છે. કાજુ હોય તો કાજુ, દ્રાક્ષ હોય તો દ્રાક્ષ, ભૂલી જાય છે. જ્ઞાન સ્વભાવ છે. વેપાર કરતો કરતો થાકે, કેમ કે એમાં રાગ છે, પણ જ્ઞાન કરતો કરતો ન થાકે. તો હવે લોકો થોડાક યાદદાસમાં ઓછા થઈ ગયા, એટલે ઘણાને ભાવ જોવા માટે કેટલોક જોવું પડે છે. એક જમાનો એવો હતો કોઈ વેપારીને કેટલોક જોવું ન પડે, બધા ભાવ એને મોઢે જ રહીએ, જ્ઞાનમાં ગળદી જ ન થાય. નવી નવી આઈટમ આવતી જાય તો એને એને ભૂલ ન પડે. પછી કોઈ ચીજ નંગથી વેચાતી હોય, કોઈ ચીજ વજનથી વેચાતી હોય, કોઈ ચીજ લંબાઈથી માપથી વેચાતી હોય, કોઈ પ્રવાહી લીટરથી વેચાતું હોય, બધું એને યાદ રહે. છે જ્ઞાન પણ એ મતિ જ્ઞાન નો પર્યાય, સ્મૃતિ છે એ મતિ જ્ઞાન નો પર્યાય છે. રાગ નું કારણ તો એ જીવ કરે તો રાગ થાય, ન કરે તો ન થાય. પણ તો સર્વજ્ઞાને સૌથી વધારે રાગ થવો જોઈએ. સાધુ જાણવાથી જાજો રાગ થાય તો સર્વજ્ઞને સૌથી થવું જોઈએ, એના બદલે પરમ વિતરાગ છે, પૂરેપૂરા વિતરાગ છે. જ્ઞાન રાગ દ્વેષનું કારણ નથી તો મરણ નોંધ માંડીને બધા વાંચીને બધા રોતા જ હોય. રાગનું કારણ મોહ છે. રાગનું કારણ શું છે? મોહ છે. મોહનો દીકરો રાગ છે એમ છે. મોહ મટાડવાની વાત છે. પહેલી વાત એ છે, મોહ ઉપર ઘા કર, મોહની સામે લડાઈ કર. જ્ઞાનથી, શસ્ત્ર જ્ઞાન છે.
કારણકારીનો મોક્ષ, મોહ પૂર્વક રાગ થાય. પણ મોહ હોય ત્યાં સુધી રાગ થાય, મોહ જાય પછી રાગ ન થાય. દર્શન મો જાય પછી અનંતના મંદિર નો રાગ ન થાય. ચારિત્ર મો જાય પછી એક જ જાતનો રાગ ન થાય. મો બે જાતના, દર્શન મો અને ચારિત્ર મો. મો કારણ છે ને રાગ એનું કાર્ય છે. રાગ ને દ્વેષ બે થાય, રાગ હતો ને દ્વેષ થાય, દ્વેષ હતો ને રાગ થાય. એટલા જ કરે
કારણ તૂટે તો કાર્ય તૂટી
જાય. આપોઆપ જેના કારણ નો નાશ કરો એનું કાર્ય આપોઆપ નાશ થાય. બીજ બળી જાય તો ઉગે ક્યાંથી? ચણા ને શેકીને ડાળીઓ કરો પછી ઉગે નહીં. કોઈ દી ઉગે મને ખાવા ઉપર રાગ છે ને મારે કાંઈ ખાવું નથી. મને કુટુંબ પરિવાર ઉપર રાગ છે ને મારે દીક્ષા લઈ લેવી છે. નહીં, પહેલા રાગ મોહ મટાડશે. મોહ ઘટાડ્યા વિના રાગ ઘટાડે, રાગ ઘટતો જ નથી, ઘટે જ નહીં ને. દીક્ષા લઈને જંગલમાં જાય તેને ઘર સાંભળે પાછું ત્યાં, કેમ કે મોહ ઉભો છે. એ અહીંયા આમ થતું છે, આમ થતું છે, આમ થતું છે. હું તો આવા કલંગમાં હું તો અહીંયા હવે મારે નીચે હોવું પડે છે. કોણ આવ્યો? જેના ઉપર પોતાપણું છે સંતાન છે. યથાર્થ જ્ઞાન હોય ત્યાં યથાર્થ ત્યાગ થાય. પછી એમ નથી કે યથાર્થ જ્ઞાન હોય ત્યાં ત્યાગ ન થાય, પણ ત્યાગ થાય એટલે યથાર્થ જ્ઞાન થાય એવું નથી. યથાર્થ ક્રમ આમ છે. ઘોડાગાડીને આગળ ઘોડો જોડે ને પાછળ ડબ્બો રખાય, પણ ઘોડાગાડીનો ડબ્બો આગળ ને ઘોડો પાછળ જોડો તો એક્સિડન્ટ થાય. દુઃખ ગર્ભિત, માન ગર્ભિત, લોભ ગર્ભિત, આ બધા કશાય ગર્ભિત દીક્ષા છે. જ્ઞાન ગર્ભિત દીક્ષા જે અકસાય સ્વભાવ છે, જ્ઞાન છે એ અકસાય સ્વભાવ છે. એટલે કસાયના આધારે, કસાયના અવલંબને તમે ત્યાગ કર્યો હોય તો કોઈ દી સફળ ન થાય. એની સફળતા નો સંસારનો મત એમ
પૂજ્ય ગુરુદેવ અપવાદ ઉચ્ચાર, પૂજ્ય ગુરુદેવ અપવાદ ઉચ્ચાર
કેમ અપવાદ?
એટલે એમને દિશા લીધી, પણ એમને તો કઈ
દીક્ષા ભલે લીધી, પણ એમને ખબર પડી કે આ તો દીક્ષા લઈ લીધી, પણ જ્ઞાન તો હતું ને દીક્ષા લઈ લીધી. એટલે દીક્ષા લીધા પછી એમણે શું કર્યું? ઇતિહાસ આપણે જોવો ગુરુજી, એમણે શાસ્ત્ર વાંચવા શરૂ કર્યા. સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. 33 આગમ સ્થાનકવાસી ના વાંચ્યા, એમાંથી કઈ મળ્યું નહીં. એટલે પછી બાકીના જે 43 અને 45 આગમ છે શ્વેતાંબરમાં, એમાંથી 33 આ લોકો જુદા પડ્યા. આ આપણે પછી પ્રતિમાનું સ્થાપના થઈ બાર કહે છે કે આ આપણા નહીં, એ લોકો પ્રતિમાને માનતા નથી. અધીન પ્રતિ મને સ્વીકાર નથી કરતા, એટલે પ્રતિમા વાળા આપણા નહીં, આપણા તેત્રી આપણા આ પિસ્તાલીસ બાર આપણા નહીં, પછી તેત્રીમાં કોઈ કોઈ પ્રતિમાની સ્થાપના છે. તેત્રીમાં પ્રતિમાની વાત ક્યાંક ક્યાંક આવે છે. હા, એટલે એમને શંકા અહીંયાથી પડી હતી, એમને શંકા અહીંયાથી પડી હતી. હલો, આમાં વાત તો આવે છે, આપણે કેમ માનતા નથી? એ પોતા 21 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, જુવાન ઉંમરમાં. લગ્ન નહોતા કર્યા પહેલેથી, તો ઘરમાં ના પાડી દીધી 15 વર્ષની ઉંમરે. વાત શરૂ કરી વડીલોએ, એટલે કહી દીધું, મોટા ભાઈ હતા, પિતાશ્રી તો ગુજરી ગયા, તો મોટા ભાઈને બધા મારી વાત નહીં કરતા, હું દીક્ષા લેવાનો. મેં બાધા લઈ લીધી છે, કોઈ સાધુ પાસે ઉપાસનામાં બાધા લઈ લીધેલી પહેલેથી જ, ખાનગીમાં તો જાહેર કરી દીધું. શાસ્ત્રો વાંચવા શરૂ કર્યા, શંકા પડી. એટલે વૃદ્ધ મુનિ હતા, જરા ઠરેલ હતા, વિચારવાના હતા, પુરુષોત્તમ લાલજી કરે નામ કહેતા હતા. પ્રત્યેક સાંભળેલી વાત છે, વાત પૂછવી છે કે આપણે પ્રતિમાને માનતા નથી, પણ આપણા શાસ્ત્રમાં છે, ઉલ્લેખ છે. ભાઈ કાંજી, એ તો બધી બીજી વાતો છે. તો કે એમને ગોળ ગોળ ને મને સમજાવો, તો કે ત્યાં યક્ષની પ્રતિમાને વાત ચાલે છે કે ભગવતી સૂત્ર કોઈ નામ દીધું હશે, તો કે યક્ષની પ્રતિમાની વાત છે. તો કે નહીં, જીન પ્રતિમાની વાત છે, હું તમને સાબિત કરી દઉં. મેં બરાબર ધ્યાન છે, મેં છે બુદ્ધિવાળા બહુ હતા, બોલા સમજી ગયા છે કે આને ઇષ્ટમ પિષ્ટમ સમજાવી ગયું, આ છોકરો નહીં સમજે. એટલે આ ચક્ર કહી દીધો, બોલો ભાઈ કાનજી, સારી વાત. હા, પણ આપણા સંપ્રદાયમાં નામ લેવા એવું નથી. જોવામાં આપણે કઈ કરીએ ને, તો કાલથી પાત્રામાં કોઈ વાર આવશે નહીં, કાલથી રોટલા બંધ થઈ જશે. બોલાયું છે જ નહીં પરિસ્થિતિ સંપ્રદાયની. તમે ચરમાં પડી ગયા, મેં ક્યાં રોટલા તો દીક્ષા લીધી છે? મારા ઘરે રોટલા ઘણા હતા, કે આપણે પાત્ર ભરવા ક્યાં દીક્ષા છોડી દીધી છે? શાસ્ત્ર વિરુદ્ધ જવાય નહીં, આત્માર્થી હોય ન જાય. સાધુની વાત જ નથી, આત્માર્થી હોય તો શાસ્ત્ર વિરુદ્ધતા ન કરે. સાધુની તો બહુ ઊંચી કક્ષા છે. આટલા સાધુમાં એકે આત્માર્થી નથી, એને શું જોયું? એવું દિમાગ કામ કરે કે આટલા સાધુમાં એકે આત્માર્થી નથી. આ સંપ્રદાયમાં રહેવાય 45 આગળ શ્વેતાંબરના પુરાણમાં આવી ગયા, એ સંતોષ ન થયો. દિગંબરના શાસ્ત્રમાં એ તો આઠમ ચૌદશ ઉપવાસ કરીને જંગલમાં વ્યા જાય શાસ્ત્રો લઈને, અને આખો દિવસ કોઈને મળે નહીં, વાત કરે નહીં, વાત વાત ગોત ગોત શોધખો શોધખોળ જ માંડી હતી. દીક્ષા લીધા પછી બીજું ક્યાં કામ રહ્યું નહીં, દુકાને બેવાનું. એ પહેલા દુકાને બેસતા હતા પાલી, બંધ કરી દીધું. દિગંબર શાસ્ત્રોમાંથી એમને આખી લાઈન પકડી દીધી, છોડી દીધું, મોકલી છોડી દીધું. એ તો ખોજીજી હોય ગમે ત્યાં જન્મે, પૂર્વકર્મ પ્રમાણે સત્ય પકડી લીધું. વિતરાગ જીનેશ્વરે આત્માના કલ્યાણ માટે મોક્ષ માર્ગનું પ્રતિપાદન આ પ્રકારે કર્યું છે, આ પ્રકારે થાય બીજી રીતે, અને સારું છે કે એ વસ્તુ હજી જળવાઈ રહી છે. આપણા ગ્રંથોમાં સાહિત્યોમાં એ વસ્તુ જળવાઈ રહી છે, તે આપણું સદભાગ્ય છે. રિસર્ચ આપણે કરવું પડે, સત્યને શોધવા નીકળવું પડે, તો સત્ય મળે છે. કેમ કે છે હજી, નહીં કરવા મળે. એ રીતે એમણે પછી આખું પરિવર્તન કરી નાખ્યું, ક્યાંય પરિવર્તન કર્યું, અને જુદી રીતે બધું ચાલ્યું. ગુરુદેવ જાતિ સ્મરણ જ્ઞાનમાં આ બધું જાણ્યું છે બેન, એ લોકો ત્યાં ચાર પાંચ મિત્રો હતા, એમાં મારા શ્રી પોતે એક રાજાના કુંવર હતા, રાજકુમાર હતા, અને એ લોકો ચાર પાંચ મિત્રો હતા નગર શેઠના દીકરાઓ ને બધા. એમાં એક જેમ બધામાં આપણે ચાર પાંચ જણા લોકો વધારે બુદ્ધિવાળા હોય એનું બધા વાત માની લઈએ ને, એમ કંઈક અંદરો અંદર ધર્મ ચર્ચા થતી, બધા ધાર્મિક મિત્રો હતા. સિમંદર ભગવાનના સમોસરણમાં એ લોકો હારે બધા સાંભળવા જતા, પછી ધર્મ ચર્ચા કરવા હારે બેસતા, આવું બધું ત્યાં એ લોકોની પ્રવૃત્તિ હતી. એમાં એ લોકોએ જે મુખ્ય બુદ્ધિવાળા હતા એને એક તર્ક નાખ્યો, જે સાધુ દશા છે એમ ત્યાં બધા દિગંબર થતું હશે, મહાવિદ્ય ક્ષેત્રમાં એક જ સંપ્રદાય ચાલે છે, ત્યાં બે સંપ્રદાય નથી ચાલતા, ત્યાં બધા દિગંબર સાધુ છે, સંપૂર્ણ ત્યાગ એટલે નિષ્પરિગ્રહી દશા છે ને, એટલે એમણે તરફ છોડ્યું. પણ શરીર ઉપર કપડું હોય તો વાંધો હું એમ, આત્માના શરીરનો વાંધો નથી તો એના ઉપર કપડાનો હું વાંધો નથી. બહુ તર્કવાળા હતા એમના જે મિત્ર હતા, એટલે બધા વાત તો કાંઈક તમારે કંઈક વાંધો ન હોવો જોઈએ એમ સંમત થયેલા, એ સંમત છે. એમાં સત્તામ સંપ્રદાયનું જે આપણે કુળ છે ને, ગોત્ર કર્મ જેને કહીએ છીએ, ગોત્ર કર્મનો બંધ પડી ગયો ત્યાં બધા, એને એ બધા ચાર પાંચ જણા હતા, એ પાંચે પાંચ બધા એવા સત્તામ મંદિરમાં બધા હારે હતા મિત્રો, બધા ત્યાં બેન શ્રી શાંતાબેન બધા ત્યાં ગોલમાં જે બોલતા તે નાનભાઈ બધા એમાં અજ્ઞાન દશામાં પાછું આયુષ બાંધ્યું છે, મનુષ્યુ પાછું બાંધ્યું, બધાને મનુષ્ય આયુ જોયું, બાકી કોઈને જ્ઞાન દશામાં પૂછે બીજા એવું કઈ અનુમોદન કર્યું છે, ભૂલ વગર કઈ દંડ મળતો નથી, અનુમોદન કર્યું છે. ક્યારે કેવો વિચાર આવે ને ક્યારે કેવું કર્મ બંધાયું કઈ ખબર પડે, ભૂલ નો ભોગ તો ભોગવો ચાલે એવું છે. કોઈ ભૂલકણા હોય, કોઈ કાંઈ હોય, કોઈ કાંઈ હોય, એની કાંઈ કિંમત નથી. જાતિ સ્મરણ અનિયમત માં થાય છે, અનિયમત માં હજારો દાખલા છે હોય, મૃત્યુ વખતે અમુક સરળતા રહી હોય, પરિણામ બહુ ન બગડી આવે તો યાદદાસ્ત રહી જાય. I don't know what you mean.